તારીખ 13/3/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 624
વિષય પોતાની પર્યાયમાં હોય એને ટેલી કરતા જવાનો, અથવા જેમ તને ખ્યાલ આવ્યો કે યાર મને રોટલી નથી ભાવતી, સારું નથી, બરાબર નથી, માટે એનો પ્રશ્ન કાઢું, એમ એવા એવા પોતાના જે અવગુણો છે એને નોંધ રાખવી જ્ઞાનમાં, અને એ સંબંધે શું વાતો આવે છે સત્સંગમાં, અને એના સુધારણની શું વાતો આવે છે, એવી રીતે જે લક્ષ્ય રાખો, ધ્યાન રાખો, એનું નામ પ્રયોજનની દ્રષ્ટિ છે. અમારા પ્રયોજનની વાત આવે, અમારા પ્રયોજન મારું ધ્યાન નહોતું ગયું. આગળ વધવા માટે બહુ જરૂરી છે. સમયસર શાસ્ત્ર વાંચવાનું તારું કામ નથી અત્યારે, પુષ્પમાળાના વચનો છે એ વાંચવા, પછી હે પ્રભુ, હે પ્રભુના દોહરા છે, બહુ પુણ્ય કેરા પુંજથી છે, સત્સંગનો પાઠ છે, પછી મોક્ષમાળાના કેટલાક પાઠો છે, સાઇન કરી દઈશ તને ક્યાં ક્યાં તારે વાંચવા લેવા. નહીં સમજાય, એ હજી તને નહીં સમજાય, એને સમજાય, કેમ કે આ વિષય આખો જુદો જ આવે છે, તમારા લેવલથી એકદમ જુદો વિષય છે, એટલે એ નહીં સમજાય. એને ન સમજાય તો અત્યારે એ માટે કાંઈ વિચાર કરવાની જરૂર નથી કે કેમ નથી સમજાતું, એ આગળ જતાં સમજાશે. કેમ કે એક માણસ છોકરાને આપણે નિશાળે બેસાડીએ તો એને મેટ્રિકની પરીક્ષાના પ્રોબ્લેમ ક્યાંથી સોલ્વ કરતા આવડવાના હતા, એટલે ન આવડે સ્વાભાવિક છે, એ આગળ ઉપર સોલ્વ કરશે, એવું છે, એટલે એનો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. અત્યારે આપણા કામની વાતો છે, એમાં આપણે શું વાંચવું, શું વિચારવું, શું સમજવું, એટલું જ રાખવું, કારણ કે આપણે હજી નીચેના સ્ટાન્ડર્ડમાં છે ને, સમયસરનો વિષય ઉપરના સ્ટાન્ડર્ડમાં છે. શ્રીમદ રાજચંદ્ર પત્ર 449 372 વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત, ખંભાતના કૃષ્ણદાસભાઈને આ પત્ર લખ્યો છે કે તેઓ વૈરાગ્ય વગેરે સદગુણો ધરાવતા હતા, વૈરાગ્ય ભક્તિ એ મોક્ષની ભૂમિકાના સાધન છે, એ સાધનથી એ સંપન્ન હતા એમ કહે છે, એટલે એમ કહી શકાય કે એક સુપાત્ર જીવ હશે જેને એમણે વિસ્તારથી આ પત્ર લખ્યો છે, અને અનેક વિવિધ વિષયોને આ પત્રમાં એમણે ચર્ચા છે અને માર્ગદર્શન આપ્યું છે. 537 પણ એમના ઉપર છે, ઘણા પત્રો છે, કૃષ્ણદાસભાઈ ઉપર ઘણા પત્રો છે, પણ આ તો એ પહેલાનો છે ને, એમાં આ વિશેષણ માહિતી છે કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. આમ તો કૃપાળુજીને વિનંતી કરી છે, પણ પોતે વિનંતી શબ્દ નથી વાપર્યો કે તમે મને વિનંતી કરી છે, પોતે વિજ્ઞપ્તિ શબ્દ લીધો છે. વિજ્ઞપ્તિ એટલે જણાવવું, પોતાના પરિણામો પણ જણાવ્યા હશે અને એ પરિણામો માટે માર્ગદર્શન પણ પોતે વિનંતીથી માંગ્યું હશે. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી આ એક મહત્વની વાત છે. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ અંતઃકરણ, શુદ્ધ અભિપ્રાય. તમે જે લખ્યું છે એ ખરેખર ઉપર છેલ્લી વાત નથી લખવું, જેમ કે આપણે અત્યારે ચર્ચાઓ કરીશું તો એ કોઈ માત્ર જાણવાનો વિષય નથી. ખરા અંતઃકરણથી આપણા દોષો મટાડવા માટે આપણે પૂછવું જોઈએ અને એ દોષ મટાડવાનો આપણો અભિપ્રાય એકદમ શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ એટલે શું? એ સિવાય બીજું કાંઈ નહીં, એનું નામ શુદ્ધ. શું એ સિવાય બીજું કાંઈ એમાં ન હોય? મારે નિર્દોષ થવું છે. દોષ મટાડવાનો અર્થ શું છે? મારે નિર્દોષ થવું છે કે જેથી હું દુઃખી ન થાઉં. આ સંસારમાં કેવળ દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં અને એવા દુઃખો મારે જોતા નથી. નિર્દોષ થઈને નિર્દોષતાનું સુખ મારે લેવું છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ એ મારી કામના છે, એ મારી ભાવના છે. એવી રીતે કૃપાળુ દેવે કૃષ્ણદાસભાઈના પત્રમાં એમના અંતઃકરણને વાંચ્યું છે. ખાલી શબ્દોને નથી વાંચ્યા, એમના અંતઃકરણને વાંચ્યું છે અને એ અંતઃકરણની શુદ્ધિને એમણે જોઈ છે. અને અંતઃકરણની શુદ્ધિ દેખાતા એમણે આટલા વિસ્તારથી પત્ર લખવાનો ઉપયોગ અને પરિશ્રમ લીધો છે. શું નીકળે છે એમાં? કે જો કોઈ પણ મોક્ષો જીવ શુદ્ધ અંતઃકરણ છે, જ્ઞાની પાસે માર્ગદર્શન માગે છે, તો જ્ઞાની એને અવશ્ય બહુ સારો રિસ્પોન્સ આપે છે. તો વિસ્તારથી જે પત્ર લખો છે કૃપાળુદેવે, એ શું સૂચવે છે? કે કૃષ્ણદાસભાઈને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. નહીંતર કૃપાળુદેવના નો ઉપયોગ પત્ર લખવામાં ચાલતો નહોતો. આ 24, 25, 26, 27 બધા વર્ષો એવા એમના ગયા છે કે એમનો પત્ર લખવામાં ઉપયોગ ન ચાલે. ક્યારેક પત્રનો જવાબ જ ન લખે, દિવસો વીતી જાય તો, અને ક્યારેક લખે તો અધૂરો લખેલો પીડ્યો રહી, અને ક્યારેક મોડો લખે. એમ ઉપયોગ એમનો ચાલતો નહોતો. એવી એમની દશા એમના લખાણ ઉપરથી સ્પષ્ટ એમણે વ્યક્ત કરી છે. એવી સ્થિતિમાં આટલો લાંબો એમણે જો પત્ર લખ્યો હોય, કેટલા પેરેગ્રાફ છે? 8 પેરેગ્રાફ છે, 8 પુસ્તક છે છેલ્લે લખ્યું છે ને. આજે આપણે 8મું પત્ર લખીએ છીએ. એટલે એક પત્તું લખતા, એક પત્તું એક પુષ્કળ, એટલે એક પૈસાનું એક પુષ્કળ આવતું, એક આના 4. એનું આપણે કૃપાળુદેવનો ઓરિજિનલ પુષ્કળ જોયા છે. એમાં ઓરિજિનલ પુષ્કળ ઈડરમાં બધે છે ને જોયેલા. શું એક પુષ્કળ લખ્યો અને ઉપયોગ છતાંય લંબાનો? નહીંતર એમને લખતી વખતે એટલો ખ્યાલ હશે, એક પુષ્કાળ લખીએ એટલે વાત પૂરી થઈ જશે. ઉપયોગ લંબાડો તો કૃત્રિમતાથી તોડ્યો નથી. બીજું લખ્યું લંબાડો, ત્રીજું લખ્યું ઓર લંબાડો, એમ કરતા કરતા 8મું પુષ્કાળ છે. તે દિવસે ને તે દિવસે એમણે લખ્યું. કોઈ પ્રી પ્લાન પણ નથી, એમાં સ્પષ્ટ થાય છે. પ્લાન કર્યો તો ખબર નહીં તો હા તો કબર લખત પહેલેથી જ તે આઠ આઠ પુષ્કળ લખવાની માથાકૂટ શું કરવા કરે, એક મોટું કાગળ લઈને બેસી જાય ને જેટલું લખાય એટલું લખે, કોઈ પ્લાન નહીં. ફેજે ઉપયોગ ચાલ્યો તો ચાલ્યો, ન ચાલ્યો તો ન ચાલ્યો. ચાલે તો બળાત્કાર કરીને બંધ નથી કરતા, ને ન ચાલે તો બળાત્કારથી ઉત્પન્ન નથી કરતા. એવી સહજ દશા એમના પત્ર સત્સંગમાં દેખાય છે. આ પત્ર પત્ર સત્સંગ છે એમનો, આ સત્સંગ જ કરે છે પત્ર દ્વારા એ મુમુક્ષુ સાથે. એવી સહજ દશા એમની છે. અને એનું કારણ પહેલા વાક્યમાંથી નીકળે છે કે શુદ્ધ ચિત્તથી તમારી વિજ્ઞપ્તિ, તમારું નિવેદન, વિદિત કરેલું નિવેદન. સહજતા બંને માં સહજતા, ન ચાલે બળાત્કાર કરીને ઉપયોગ ચલાવવાનો ને એમાં શું હોય છે. ઊંડાથી વિચારીએ તો કે અલબત્ત સુભાગભાઈની યોગ્યતા તો ખૂબ સારી હતી, નિર્વિવાદ વિષય છે. તો જ્યારે એમને એમના પત્રો મળે ત્યારે એમાં ઉપયોગ ન જાય તો એને નુકસાન નહીં થાય ખ્યાલ છે, અથવા એવી કોઈ જરૂરિયાત નથી લાગતી એમને કે આમાં ઉપયોગ દઈને લખીએ એને, ત્યારે જ એ ઉપયોગ સહેજે આગળ ના વધે. પણ સુભાગભાઈને લાંબા લાંબા પત્રો ઘણા લખ્યા છે, એવું નથી કે સુભાગભાઈને નથી લખ્યા. ત્યારે એમને એમ લાગ્યું છે કે આ વખતે આને લખવાની બહુ જરૂર છે મારે, એટલે એમને એ વખતે વિશેષપણે કરુણાનો ભાવ આવિર્ભાવ થાય છે. ચાહે સામે સુભાગભાઈ હોય, ચાહે સામે કૃષ્ણદાસભાઈ હોય, જ્યારે એ મુમુક્ષુને સુપાત્રતા જોઈને એ જીવને આ વખતે લખવું જરૂરી છે એવું એમના જ્ઞાનમાં આવે તો ઉપયોગ ચાલી જાય. અને એમ લાગે કે ચાલશે, કંઈ ખાસ એવી વાત નથી, પણ લખાય તો ઉપયોગ ચાલે નહીં, અને એ પોતાના કામે લાગી જાય, એ ઉપયોગ પોતાના કામે વિશેષ લાગી જાય. કોઈ વાર એવું બન્યું છે કે ખૂબ પોતાના કામે લાગેલા હોય તો પણ ઉપયોગ ન ચાલે, પણ એવી બધી વખત દશા ન પણ હોય. એમ પત્ર લખવા નહીં લખવામાં અનેક કારણો હોઈ શકે છે, આ બધા સંભવિત કારણો છે. એટલે આપણે તો સરળતાથી બધી વાતને લેવી જોઈએ, એમના પ્રત્યેનું બહુમાન, એમના પ્રત્યેની ભક્તિ, એમણે મહાનતા, અને એ મહાનતાની સામે આપણી લઘુતા, આ બધું એક સાથે કોઓર્ડિનેટ કરીને પછી આપણે એમના વચનામૃતનો સ્વાધ્યાય કરીએ. કેમકે કારણો વિચારીએ તો ઘણા પ્રકાર બની શકે. હવે કયા વખતે કયું કારણ છે એ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે, એટલું આપણું જ્ઞાન નથી, એનું અલ્પ છે આપણું જ્ઞાન. એટલે કોઈ પણ કલ્પના કરી તર્ક કરીને આપણે બિનજરૂરી અપ્રયોજનભૂત વિષયમાં શા માટે વિચારોને લંબાવવા, એના લંબાવવા છે. મોટા ભાગે મુમુક્ષુ અટવાય છે, ગૂંચવાય છે, એમાં મોટા ભાગે એવું હોય છે કે અપ્રયોજનભૂત નાની નાની બાબતોમાં એ પોતે ઊંડો ઉતરવા જાય છે. આત્મા કઈ પોતાને પ્રયોજન ન હોય, આત કોઈ વજનદાર ન હોય, છતાં પણ એ પોતાને યોગ્યતા કે અયોગ્યતાને વશ એમાં ને એમાં ઊંડો ઉતરવા જાય, ને પછી અટવાય, નાની નાની વાતોમાં, નાના મોટા કારણોમાં અટવાઈ જાય છે. પરિણામે એને જે કરવું હોય એ રહી જાય છે. એટલે બહુ તીક્ષ્ણ દ્રષ્ટિથી પ્રયોજનને ની પકડ રાખવી એ આપણા હિતની વાત છે. એ પકડ જેટલી ઢીલી એટલી વાર લાગવાની, અને એ પકડ નહીં તો મુશ્કેલીનો પાર નહીં એમ પણ સમજી લેવા. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. કૃષ્ણદાસભાઈ ને લખે છે કે વૈરાગ્ય આદિ તમે સાધન સંપન્ન છો, વૈરાગ પણ તમને છે, ભક્તિ પણ તમને છે, અને સત્સંગ આદિ પણ તમે કરો છો. કે ખંભાતના મુમુક્ષુ ભાઈઓ આપસમાં પણ સત્સંગ કરતા, અંબાલાલભાઈ જેવા મુમુક્ષુ પણ હતા ત્યાં, તો એમણે ધ્યાન ખેંચ્યું. પરમાર્થ એટલે આત્મકલ્યાણ. આત્મકલ્યાણના સર્વ સાધનોમાં પરમ સાધન તે સત્સંગ છે. આથી આગળ કોઈ સાધન બીજા સાધનોમાં કોઈ નથી, સત્સંગ એ જ પરમ સાધન છે. અને એ વાત ભલે કૃપાળુ દેવી કૃષ્ણદાસભાઈને લખી છે, તમામ મુમુક્ષુને લાગુ પડે છે. એટલે કદી પણ સત્સંગને ગૌણ કરવો નહીં, કોઈ પણ બહાને પણ સત્સંગને ગૌણ કરવો નહીં. અમે કાલે 609 પત્ર પૂરો કર્યો, 609 પત્ર સત્સંગ ઉપરનો, કેટલી વાતો સત્સંગ ઉપર લખી. સત્સંગ ઉપર કૃપાળુદેવે જે કલમ ચલાવી છે એ વિદ્યમાન જૈન વાંગમયમાં ક્યાંય ઉપલબ્ધ નથી. ધાર્મિક સાહિત્યને વાંગમય કહેવાય છે, વેદાંતનો શબ્દ છે, જૈનમાં પણ વપરાય છે, શાસ્ત્ર પરિભાષાનો શબ્દ છે. જૈન સાહિત્યમાં, જૈન લિટરેચરમાં સત્સંગ ઉપર કૃપાળુદેવે જે કલમ ચલાવી છે કોઈ શાસ્ત્રમાં જોવા મળતી નથી. અને આપણા સૌનું સૌભાગ્ય છે આપણને એ ચીજ મળી છે, નહીતર ધ્યાન જાયું નથી. કેટલાક ભક્તિએ ચડી જાય છે, કેટલાક વ્રત નિયમની ક્રિયાકાંડમાં ચડી જાય છે, કેટલાક શાસ્ત્ર જ્ઞાનમાં ચડી જાય છે. નહીં, સત્સંગ જેવું પરમ સાધન કોઈ, બધા અપરમ છે એની પાસે, આ જ પરમ સાધન છે. આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવ થયો અને એ ભાવના જાગી, વિચાર ના કહેવાય પણ એને એક અંતરની ભાવના કહેવી જોઈએ. એ અંતરની ભાવના જયારે એમને જાગી ત્યારે કરાચીમાં હતા અને 15 વર્ષની નાની પરિસ્થિતિ જોઈ ત્યારે એમને એમ લાગ્યું કે આ ક્ષેત્રમાં ક્યાંય સત્સંગનો જોગ નથી, માટે અહીંયા રહેવાય નહીં. લગ્ન થઈ ચુક્યા હતા, આશરે નહોતા જતા એ બીજી વાત છે, પણ લગ્ન થઈ ચુક્યા હતા એટલે એમના માટે કરાચીમાં જ રહેવું એ વાત ડેફિનેટ થઈ ગઈ હતી, ફિક્સ થઈ ગઈ હતી. અને પોતે પણ કરાચીમાં બેનને ત્યાં રહેતા હતા, એમાંથી એ ડેવલપમેન્ટ થયું છે, પણ થઈને લગ્ન થઈ ગયા. હવે શું કરવું? આ તો એક બંધન નવું આવી પડ્યું હતું, બંધન ઊભું થઈ ગયું હતું. પૂર્વકર્મ એ પ્રકારનો યોગ હતો, ત્યાં સુધી વાત પહોંચી ગઈ હતી. બહુ બળ કર્યું, 15 વર્ષની ઉંમરે ઘણું બળ કર્યું, જોર કરી ભાગ્યા ઘરે થઈ. આ ભાગવાથી સમાજની અંદર સાસરિયાની આબરૂ, મારા પિતાશ્રીની આબરૂ, એનું શું થશે, મારું શું થશે, મને અનુકૂળ, મને આ લોકો કોઈ બંને પક્ષમાંથી સપોર્ટ મળશે કે નહીં મળે, કાંઈ ચોક્કસ નહોતું. કોઈની સાથે કાંઈ વાટાઘાટ, ચર્ચા, વિચારણા, ડિસ્કશન કાંઈ કર્યા વિના સીધું એક્શન લીધું હતું એમણે. ભાવના એટલી બળવા નથી, સીધું એક્શન જ લીધું હતું એમણે. ખાધા પીધા વિના દોઢ દિન મુસાફરી કરી લીધી,
કરાંચી થી ઉસમાન આવી ગયા.
એમાં જ હતું, કેમ કે રજા તો મળે એવું હતું જ નહીં. જાવું 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 થઈ ગયું હતું તો તે દિવસે નક્કી કર્યું કે આજે જવું. ખિસ્સામાં પૈસા નહોતા એટલે બેન ને ત્યાં રહેતા હતા મોટા બેન ને કીધું મને થોડાક પૈસા જોઈએ છે આપશો. એમ થોડીક સારું થયું કે ત્યાં તો અમને મોઢેમાં સાંભળેલી વાત છે. મેં જ પ્રશ્ન પૂછ્યો હતો કે જરાક આનું આપણે ભાવનાનું આપણા પરિણામોનો વાત સાંભળવી છે એટલે એમણે પોતે જ વાત કરેલી છે. સારું છે મને બેને પૂછ્યું નહીં તાર પૈસા શું કરવા છે એવું મિત્ર મળ્યું. પણ મારે શું જવાબ દેવો, કેમ કે જૂઠું જલ્દી બોલાય નહીં, એ જાતની આદત નહીં. સાચું બોલવામાં તો હું કોઈ એમ જવાબમાં પૈસા મળે નહીં. ભાવના વસ્તુ માગી લીધા ને કુદરતે બનવાનું એવું હતું કે એમને પૂછ્યું નહીં, બનવાનું હતું. હોનાર એવું હતો કે એમને પૂછવાનો ભાવ જ ન આવ્યો તારે પૈસા શું કરવા છે. હા, પૈસા આપી દીધા એમણે. પછી રોજિંદા રૂટીન વર્કમાં આવી જે ટ્રેનનો ટાઈમ થયો ત્યારે એ રોટલી મળતા હતા. રોટલી મળતા મને ટાઈમ થયો કરું શું આ ફોન. ટ્રેનનો ટાઈમ થઈ ગયો એકાંત ગોતતા હતા ભાગવા માટે તો એકાંત જોઈએ ને. એમને કોઈ ઘરમાં જ જવા દે કે આ કામ કરતા કરતા ક્યાં ઉપડી. તરત પૂછે એ કામ પડતું મૂકીને ક્યાં જાય. અને આમ બહાર જવાનું એમનો કોઈ કારણ હોય નહીં.
ઘરમાં રહેતા
કે સમસતા મસતા બહાર જવાનું એમના માટે કારણ ન હોય. એકાંત મળી ગયું. હું તો અનુકૂળતા પ્રસંગ બનવાનો હોય કુદરતી ત્યારે બધી અનુકૂળતા ઊભી થાય નિમિત્તોને. એકાંત મળી ગયું એટલે રોટલી વણવાનું મુખ પડતું અને
ભાઈ ગયા ઘરમાંથી.
ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઘોડાગાડીમાં બેસી અને સ્ટેશન જવાનો વિચાર આવ્યો. પણ એમ થયું ઘોડાગાડીવાળો કંઈ પડી ક્યાંય ને ક્યાંય ઉપાડી જાય તો મેં તો કંઈ તગાડો
જોયું નથી આખું.
નાની ઉંમર
બધી બીક લાગી
કાકા ની પણ મને ટિકિટ વઢવાડ ને લઈ દે કે લ્યો હું તમને પૈસા આપું છું. બેન ની
મારફત ટિકિટ લેવડાવી લીધે
બેસી ગયા. એમને એ લોકો જ્યાં બેઠા ત્યાં કાઠિયાવાડ ના જશે ગુજરાતી લોકો.
બેસી ગયા બેસી ગયા.
રસ્તામાં એ લોકો ખાવા પીવાની બહુ માથાકૂટ કરી પણ મને તો કઈ ચેન પડે એવું હતું ને. ખાવા પીવાનું ભાવે મને ભૂખ નથી, ભૂખ નથી કરે ને. બે રહી દોડતી રાતે હું ગાવે ને દિવસે ખાવું ભાવે ને. પહોંચી ગયા પહોંચી ગયા. બહુ વિસ્તારથી વાત કરી હતી કે રાતના 12 વાગે વઢવાણ ગાડી પહોંચે, 12 વાગે ગઢના દરવાજા બંધ થઈ જાય. હું ક્યાં રહી સ્ટેશન ઉપર કેમ રહેવા, એકલા સ્ટેશન ઉપર કેવી રીતે રહેવું નિર્જન સ્ટેશનમાં. પેલી ચિંતા એ થઈ કે રજાથી તો પગલું ભરી લીધું પણ પછી તો બધા જે પ્રસંગો આવે એના જ વિચારો આવે. પછી વિચાર કર્યો સુરેન્દ્રનગર ભાઈબાનું ઘર છે ત્યાં 11 વાગે ગાડી પહોંચી જશે, ભાઈબાને ઘરે વહી જઈશ. પછી બીજે દિવસે મઢવાણ જઈશ. એ પહેલાં તો અમને
ઘરેથી
ત્યાંથી ભાઈ માગેલા એટલે બધે તાર
એ જમાનામાં ટેલિફોન હતા ને
બધે તાર કરેલા એટલે એમના પિતાશ્રીને તાર મળ્યો કે અહીંથી નીકળી ગઈ છે. અને બીજું તો એમને એવું કંઈ કારણ નહોતું એટલે ક્યાંય જશે એવું કોઈ નહીં. આપણે ઘરે જ જાય, બીજે ક્યાંય કાં સગા સંબંધીમાં જાય ને કાં ઘરે જાય, બીજે ક્યાંય નહીં જાય એવું તો અનુમાન કરેલું. એટલે એમના પિતાશ્રી મહેસાણા સામે ગયા હતા અને સાંજે ગાડી મહેસાણા પહોંચી પહોંચી એટલે ગોતા ગોતા એમને જોયું કરો અહીંયા બેઠી છે. એમને કે ચાલો
એટલે પછી કાંઈ ચિંતા
રહી કે રાત ક્યાં પડશે ને શું. આખરે એમના બાહ્ય જીવનની ટ્રેક બદલાઈ ગયો. એક સત્સંગની ભાવના અને અંતરના ઊંડાણની તીવ્ર ભાવનાથી આખું જીવન પલટાઈ ગયું. કરી લગ્ન થયા ને પછી સંસારના બધા કાર્યો ને છોકરા થયા ને પડોજણ ને બધું
આખો ટ્રેક બીજી રીતે
હાલે ટ્રેક બદલી નાખે પોતે. અને એટલો ખર્ચ કરીને એટલી શક્તિ ખર્ચીને જ્યારે નીકળ્યા સત્સંગ માટે પછી આત્મલાભથી વંચિત રહી શકે. કેમ કે પછી તો એક લઈએ એક નિષ્ઠાએ એક ધ્યાને એક રૂચિથી પછી એ જ કામ કરે. કામ કરે બધું 3 વર્ષમાં આત્મ સાક્ષાત કરીને જ્ઞાન દશામાં પ્રવેશ કરી લીધો.
18 વર્ષની ઉંમરે.
એ સત્સંગ પરમ સાધન છે, એ શું એમની ભાવનાએ આપી અમને? કોણે આપી? આત્મકલ્યાણની ભાવનાએ એ શું જ આપી છે. અહીં તો વગર માગે કૃપાળુ દેવ કૃપા કરે છે. ન સમજે ડોબા જે વાત ગણવા જોઈએ, બીજો તો કઈ રસ્તો નથી. સત્સંગનો વિવેક ન આવે એ જીવને આત્મકલ્યાણ કરવું નથી.
એને સત્સંગનો વિવેક ન ઉગે
એ જીવ ભલે ગમે તે કરતો હોય, બીજો સાધન ધર્મના ક્ષેત્રમાં રહીને એને ખરેખર આત્મકલ્યાણ કરવું નથી એ વાત નક્કી છે. નહીતર આત્મકલ્યાણ કરવા વાળાને એ સૂજ આવ્યા વિના હરે એની એ વાત નક્કી છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ કમળનો નિવાસ છે. અલ્પવિરામ કરીને વાક્ય પૂરું કર્યું છે. એ સત્સંગ એટલે સત્પુરુષના ચરણ કમળનો નિવાસ છે. ને જો એમને ગુરુદેવ મળ્યા, ગુરુદેવ સંપ્રદાયના હતા ત્યાં સુધી સ્થિર નહોતા, કેમ કે સાધુને
સ્થિર રહેવાય નહીં.
ચોમાસામાં સ્થિર રહીએ તો ત્યાં ચોમાસું હોય ત્યાં જતા, ગુરુદેવ ચોમાસું કરે ત્યાંય રહેતા, બાકી તો એ ફરતા હોય તો કંઈ બીજી રીતે તો કંઈ જ્યારે જવાય નહીં. પણ જેવા સોનગઢમાં સ્થિર થયા એટલે એમને ચરણ સમિતિનો નિવાસ કરી લીધો, એમને ત્યાં પોતે સ્થાયી થઈ ગયા. એમાં બીજો વિકલ્પ નહીં કાંઈ, એમાં કોઈ બીજો વિકલ્પ નહીં, કોઈ કારણ, કોઈ પ્રસંગ, કોઈ બીજી વાત નહીં. એવા પ્રસંગો પણ બન્યા છે કે એમના બેનના કોઈ દીકરાનો મૃત્યુ થઈ ગયું, મૃત્યુ પ્રસંગે તો જવું જોઈએ ને, નથી ગયા. પત્ર છે નથી ગયા. એવી રીતે કુટુંબ પ્રતિબંધ છૂટી ગયો તો જ્ઞાન દશામાં તો છૂટી જાય ને, એ તો સીધી વાત છે. નહીં તો 88 નિવાસીના પત્ર હોય તો ઉત્તમ મોક્ષોટામાં હતા. નિવાસીમાં એમને ફાગણ વદ દસમે સમય દર્શન આવે છે, દસમો દિવસ. પણ એ 88 નિવાસીની સાલમાં થયું છે. 88 સાલમાં તો આગળની ભૂમિકામાં ગયા નથી. કેમ કે પોતાના કામે લાગેલા છે. કુટુંબ વાળા શું કે છે એ વાત નથી. એકાદ પત્ર લખી નાખ્યો છે દિલાસાનો, સંસારની અનિત્યતાનો, આયુષની અનિત્યતાનો, અને આત્મકલ્યાણના દ્રષ્ટિકોણ વાળો એક પત્ર લખી નાખ્યો. પોતે સમય ખર્ચતા નથી, સમય બગાડતા નથી, એટલી પોતાની તૈયારી છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, સર્વ કાળમાં આ પ્રસંગ દુર્લભ છે, ચોથા કાળમાં પણ દુર્લભ છે. અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. આ કાળ તો પંચમારો તો છે એટલું જ નહીં, પણ હુંડાવ સર્પિણીનો પંચમારો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ, એટલે હુંડો એટલે બહુ ખરાબ, બેડો હુંડક સંસ્થાન નથી કહેતા. કોઈ કદરૂપો માણસ બહુ હોય ભગુપાંતથી તો એને હુંડક કે, કોણ નીકળી હોય એને પગામાં રાતા થઈ ગયા હોય, હુંડક સંસ્થાન કે છે. હુંડો એટલે બહુ બહુ નબળું, ઘણું ખરાબ એવો. આ
પંચમારો
અવસર્પીણોનો એટલે ઉતરતાનો કાળનો પંચમારો, અને એમાં પણ હુંડા અવસર્પીણી. હવે પછી જે પંચમારો આવશે ને એ ઉત્સર્પીણીનો આવશે, છતાં પછી પાછળ દોષ ને મલિનતા કેમ કીધી છે? આ એક પ્રશ્ન થાય. કેમ કે આવી વાતો સામાન્ય વિચારથી નથી પકડાતી, તત્વ દ્રષ્ટિથી અમુક વાતો પકડાય છે, એ સિવાય નથી પકડાતી. તો મલિનતા કેવી રીતે છે? કે શાસ્ત્રનો વિષય, તત્વનો વિષય, આત્માનો વિષય તમે જ્ઞાનમાં ક્ષોભસમમાં બરાબર સમજો છો, છતાં પણ શ્રદ્ધાન મિથ્યા હોવાને કારણે, દર્શનનું બળવાનપણ હોવાને કારણે જ્ઞાન મલિન રહે છે. કેવું રહે છે? મતિમલિનતા એને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? મતિમલિનતા. હવે જ્ઞાને તો જાણ્યું છે તો બરાબર, ફેલ કેમ જાય છે? એક સિમ્પલ કેલ્ક્યુલેટર ભૂલ ન કરે એવી મોટી ભૂલ દેખાડું. સિમ્પલ કેલ્ક્યુલેટરમાં એક 1+1=2, સાદું ગણિત છે ને? તો તમને એક મરણની ચિંતા કેટલી થાય કે આકાશ પાતાળ એક કરો એટલી થાય? કેટલી? જો મરણની ખબર પડે કે અરે તો હાર્ટ એટેક છે, હે હાર્ટ એટેક છે, કેટલી ચિંતા થાય? કોઈ પણ રીતે બીજો એટેક નહીં આવવો જોઈએ. એક આવી ગયો, આવી ગયો અચિંતો, હવે બીજો એટેક કોઈ રીતે નહીં આવે. સારું થયું બચી ગયા, હવે તો બીજો એટેક આવવો જ નહીં જોઈએ. એની બધી તૈયારી ને પ્રિકોશન્સ લે કે ન લે, અભિપ્રાયમાં તો આકાશ પાતળ એક કરવાનો અભિપ્રાય છે કે નહીં કે છે? એક મરણ માટે જો તમારી એટલી અભિપ્રાયમાં તૈયારી છે, તો અનંત મરણ માટે એથી અનંત ગણી તૈયારી સિમ્પલ કેલ્ક્યુલેટરમાં આવવી જોઈએ. તમારી બુદ્ધિ આઉટ ઓફ સિમ્પલ કેલ્ક્યુલેટર જાય છે, ભલે તમે ગમે એટલા બુદ્ધિવાળા પોતાને ગણતા હો, પણ આટલી કેલ્ક્યુલેશન ફેલ શું કરવા ગઈ? મતિ મલિનતા છે એ દર્શન મોહ આવરણ કરે છે, જ્ઞાનને મેલું કરે છે, અને સાદા ગણિતને પણ કામે લાગવા દેતું નથી. સાદા ગણિતને ફેલ કરે છે. ખરાબ ખરાબ દેખાતું નથી, સારું સારું નથી દેખાતું. આત્માનું અહિત થાય છે એ ખરાબ છે, એ ખરાબ દેખાતું નથી. તો મતિ મલિન થઈ કે ન થઈ, આનું નામ મળ છે. આનું નામ અને સારું સારું દેખાતું નથી. આત્મકલ્યાણ સારું છે એ સારું નથી દેખાતું. આત્મકલ્યાણનો ઉપાય જ્ઞાની દર્શાવે છે, એ જીવને બેસતો નથી, એમાં એમ આગળ હાલતો નથી, સવળે રસ્તે આગળ હાલતો નથી અને ઊંધે રસ્તે આગળ હાયલો જાય છે. જ્ઞાની એમ કહે છે કે તું ક્યાંય મારા પણ કરી શકે? પ્રારબ્ધ યોગે જે સંયોગ મળ્યા હોય, કુટુંબ પરિવાર ઘર મકાન આબરૂ કે ચીજ વસ્તુ, કે મારા પણ હું કરીશ ને, હું તો ચાલે છે. દીકરાને જોવે તો મારો દેખાય, એને વિકલ્પ ન કરવો પડે. શરીરને જાળવે છે, શું કરવાનું? મારું છે માટે. શરીરને સાચવે છે, શું કરવું? મારું છે માટે. મારા પણ કરવાની ના પાડે છે. ના પાડી હોય તો એની વાત સમજાય છે કે બરાબર ના પાડી છે, પોતાના પરિણામ તો જાયલા રહેવાના નથી. આનું નામ મળ છે, જ્ઞાન મેલું છે, એટલે ઉલટું ચાલે છે. એ જ જ્ઞાન મિથ્યા અભિપ્રાયોને કારણે વિપરીત ચાલે છે, એને અજ્ઞાન કહીએ. અને વિક્ષેપ છે એ ડિસ્ટર્બન્સ છે, પરિણામની અંદર ક્ષોભ, બેચેની, ચંચળતા અને અણચિંતિવા અણધારેલા ખરાબ પરિણામો ઉત્પન્ન થવા, આ બધા વિક્ષેપો છે. અનેક પ્રકારના રાગ દ્વેષ એ બધા જે ઉત્પન્ન થઈ જાય છે એ જીવની શાંતિને અને વિક્ષેપ પહોંચાડે છે. શું કરે છે? જીવની જે શાંતિ છે એને ડિસ્ટર્બ કરે છે, ડિસ્ટર્બન્સીસ છે. જ્ઞાન દશામાં પણ જેટલી ચારિત્ર મોહની પરિણતિ છે એને ક્ષોભ કીધો છે. ક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, વિક્ષેપ. અને સામ્ય ભાવની વ્યાખ્યા જેવી રીતે કરી છે, વિતરાગ ભાવરૂપ જે સામ્ય ભાવ છે એ જીવના મોહ ક્ષોભ રહિત વિહીન પરિણામ છે. પ્રવચન સામ્યમાં મોહ ક્ષોભ રહી વિહીન પરિણામ છે તે સામ્ય ભાવ છે, અને એ મોક્ષ માર્ગમાં ધર્મ છે. સામ્ય ભાવ છે તે ખરેખર ધર્મ છે. ચારિત્રનું પ્રકરણ ચાલ્યું છે, એમાં એ બધી વાત છે. આ જીવના અનાદિના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે, અને શું કહે છે, કેમ કે એ સિવાય બીજાના વચનમાં એ નિમિત્તત્વ નથી. ઓરેટરી હોય શકે, વક્તૃત્વ કળા હોય શકે, પણ એમાં નિમિત્તત્વ નથી કે જીવનું હિત થાય. જીવનું હિત થવામાં આમાં નિમિત્તપણું જ નથી. નિમિત્તની વાત એટલા માટે લેવામાં આવે છે કે સ્થૂળ વિષય છે, ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે. જેને નિમિત્તનો વિવેક નથી એટલે સ્થૂળ વિષયમાં વિવેક નથી, એને સૂક્ષ્મ એવા ઉપાદાનના વિષયમાં વિવેક હોય એ વાત વિચારવા જેવી પણ રહેતી નથી. કેમ કે મોટા અક્ષર વાંચી શકતો નથી, એની આંખ નાના અક્ષર વાંચે એ વાત કેવી રીતે વિચારી શકાય કે ભાઈ આવડા અક્ષર તો દેખાતા નથી, ઝીણા અક્ષર બરાબર દેખાય છે, એ ખોટી વાત છે. એ બની જ શકે ને. એમ જેને નિમિત્તનો વિવેક નથી એને ઉપાદાનનો વિવેક તો હોય જ ન શકે. તો કહે છે કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ, એક તો એ વચનનો યોગ થવો એ પણ એક મોટો પુણ્ય યોગ છે. ત્યાર પછી તેનો યથાયોગ્ય વિચાર થવાથી, એકલા વચનની પ્રાપ્તિ જ્ઞાની પુરુષનું વચન છે, આત્મભાવના ભાવતા જીવ લહે કે તો શું આપણે એની ધૂન ચડાવવાની છે. તેનો યથાયોગ્ય વિચાર કરવાથી નવાઈ લાગે છે. ઘણી બધી ધૂન ચાલતી હોય ને તો મને નવાઈ લાગે, આ ધૂનનો શું મતલબ છે, એનો શું પ્રયોજન છે, એનો અર્થ છે. આત્મભાવનામાં આવીને ભાવોને તો કેવળ જ્ઞાન સુધી પહોંચી જશો, પણ એનું રટણ કરવાથી તો કઈ આત્મભાવના નથી. બરાબર છે, પણ શું આમાં ભૂલ ક્યાં થઈ કે તમે આત્મભાવનાને ભાવો એમ કે છે, એનું રટણ લ્યો ને. આ વાક્યનો નહીં, આ શબ્દનો નહીં. 833 પત્રમાં આત્મભાવનાનો છેલ્લો પેરેગ્રાફ છે, હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, છે એક કેવળ અસંગ ચૈતન્ય તત્વ છું, એમ તમે આત્માને લક્ષ્યમાં લઈને ભાવો એનું નામ આત્મભાવના છે. એ સૂત્રનું રટણ કરો એનું નામ આત્મભાવના ક્યાંથી આવી, કેવી રીતે આવી, સમજાવ, મને તો નથી સમજાણે. આત્મભાવના એ આત્મભાવના છે, આત્મભાવના શબ્દમાં તો આત્મભાવના નથી, આત્મભાવના છે એ આત્મભાવના છે. કેવી રીતે આવો પણ એ વિષયમાં તો તમે પ્રવેશ જ નથી કરતા, એ વિષયમાં પ્રવેશ જ તો આત્મભાવનાથી શરૂ થાય ને. જેમ કે હું જ્ઞાનમય છું એમ ભાવું તે આત્મભાવના છે, પણ આત્મભાવના શબ્દને રટવાથી કોઈ આત્મભાવના આવે એ કેવી રીતે આવે, એ તો ન જ આવે ને. જો હું તમને કહું, આપણે બીજી વાત લઈએ, એમાં બહુ બહુ મોટી ભૂલ શું છે, એક જડપણું આવી જાય છે, સમજ્યા. કાયદો જળ છે એના જેવી વાત થઈ ગયા, તો સાકર ગળી છે, 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 કેદી ગળપણ આવે, કેદી ગળપણ આવે મને સમજાવો. કરો રટણ ચાલો, હે કીધી એનો સ્વાદ આવે તો કે સવાલ જ ઉભો નથી થતો. સાકર ખાવી પડશે તમારે, તો સાકરનો સ્વાદ લેવો હોય તો સાકર ખાવી પડશે. અને સાકર શબ્દથી તમારા જ્ઞાનમાં શબ્દનો જે શબ્દ તો વાચક છે, એના વાચ્ય સુધી જવું પડશે. વાચ્ય સુધી ગયા પછી તમે સાકરની ખાવાની પ્રવૃત્તિ કરી શકશો. હવે આત્મભાવનાનો વાચ્ય શું એ કઈ માં આવતું નથી રટણમાં. તો વાચ્યમાં આવ્યા વિના ત્યાં સુધી પહોંચવું કેવી રીતે, એની ભાવના ઊભી કેવી રીતે થાય, એમાં એ આખા પેરેગ્રાફમાં કેટલી સરસ ભાવના લીધી છે. એવી રીતે આત્માને ભાવવાની વાત છે પ્રેક્ટિકલી. ઓલા શબ્દનું રટણ કરવાની વાત ક્યાંય છે જ નહીં, વાત બાકી જુદી જ છે. આખા પુસ્તકમાં દેખાડો મને ક્યાંય વાંચો, મેં તો જોયું નહીં આખા પુસ્તકમાં ક્યાંય નથી, આ ગ્રંથમાં તો નથી. શું પછી કોઈ મનગઢંત કર્યું હોય તો જુદી વાત છે, બાકી આ ગ્રંથમાં નથી, કૃપાળુદેવના શબ્દોમાં ક્યાંય એ વાત નથી. તમે કોઈ નિશાની આપી દો ચડ ઉતર કરવા માટે, એક જુદી વાત થઈ ગઈ. આમાં શું છે, બાળ જીવોને તમે ચડ ઉતર કરવા માટે નિશાની આપી દો એ જુદી વાત થઈ ગઈ. તત્વ દ્રષ્ટિએ તો તત્વ દ્રષ્ટિની વાત સમજવી પડશે. શું પાંદરો તોફાન કરતો હોય તો એક નિશાની આપે ચડ ઉતર કર્યા કરે તો બીજું બીજાનું બીજું નુકસાન ન કરે. એમ લોકોને પૂજા ભક્તિ કે મંત્રો કે માળા કે જાપ કે બીજે ત્રીજે ચડાવવાની વાત છે, એ હું કે બહુ ઇધર ઉધર તોફાની પરિણામ